તારીખ 20/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 77 અને 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71 બી સાઈડમાં અવાજ બરાબર નથી
ત્યાં ખંડ પડતો મૂકશે, અગ્નિ રહેશે. એમાં કેવા સુખી પસંદ થશે, બધું કઈ ના થશે. એટલે નાયક સ્વભાવ નિર્ણય પુરુષાર્થ કરીને બ્રહ્મજ્ઞાનને પ્રસન્નતાનું પોષણ કરે છે અથવા થાય છે. એને એ પ્રકારમાં મોક્ષ જે પોતે ના આવી જાય એના માટે એને આ વિષય તો ગમે તે વિષય સ્વાધ્યાયમાં આવે ત્યારે પોતાના સ્વરૂપ નિર્ણય તરફનો પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. એ પ્રથમ કરવા યોગ્ય છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને પ્રસન્નતા આપી શકે નહીં. નાયક સ્વભાવના લક્ષ્ય અથવા પાત્રતામાં રહીને સ્વભાવના નિર્ણયના પુરુષાર્થમાં રહીને જે ક્રમબદ્ધ પર્યાયના વિષયને યથાર્થપણે સમજે તે જીવ તો નાયક થઈ જાય છે. નાયક સ્વભાવનું લક્ષ થઈ જાય છે. નાયક પણ સરસ સ્વરૂપે છે એવો અનુભવ કરે છે. અને એવા અનુભવ કરવાનું જે તાત્પર્ય છે એ તાત્પર્ય એને સિદ્ધ થાય છે. એટલે જો ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ સમજે તો તે જીવ ક્રમબદ્ધ નાયક થઈ જાય છે. એનો ફળ નાયક થવાનો આવશે. હું તો એ વિશે ગુરુમાં ચાલે છે. આ વિશે મૂકવો ચાલે કે જે પર્યાય ક્રમબદ્ધ છે, સર્વ પર્યાય ક્રમબદ્ધ છે તો પુરુષાર્થ ઉડી જશે. કોઈ પુરુષાર્થ નહીં કરે અથવા પુરુષાર્થ કરવાની ભાવના ઉડી જશે. અમારે પુરુષાર્થ કરવો જોઈએ પણ એમ થતાં કથન નિષ્પત્તિ થશે. આવો એક સામે વિરોધ ચાલ્યો છે એની સામે આ ખુલાસો છે. યથાર્થ સમજો તો નાયક થઈ જાય એવું કથન મને થાય જ નહીં. ચિંતા હોય નાયક નાયક ભાવ ઉતરણ થઈ જાય. આમ સામે સામે વાત છે. સર્વજ્ઞાન એમાં ઉડી જાય છે એ ખ્યાલ નથી રહેતો. કોઈ તો ત્યાં સુધી પણ બદલી કરે છે કે તમે વચ્ચે સર્વજ્ઞાને શું કરવા લાવો છો. કોઈ પણ વિષયને સિદ્ધ કરવા માટે સર્વજ્ઞનો આધાર લેવાતો હોય તો તે ઇષ્ટ છે, તો મોક્ષને માટે અનિષ્ટ નથી. ઈશ્વર કરતાનો આધાર થોડો લેવાય છે, ઉપરાંત સર્વજ્ઞનો આધાર લેવામાં આવે છે તો તે યોગ્ય છે. પોતાના અભિપ્રાય ઉપર જીવને એટલું બધું વજન હોય છે કે સર્વજ્ઞને ઉગાડવા તૈયાર થાય છે પણ પોતાનો અભિપ્રાય એને ઘટાડવો નથી. આ પણ એક સત્સંગ છે, આ પણ એક સત્સંગ છે. એ ક્રમબદ્ધ પર્યાય નહીં સ્વીકારીને પણ સત્સંગ કરે છે અને ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર નથી અને એ સત્સંગ કરે છે. એટલે ક્રમબદ્ધ પર્યાય સ્વીકારે તેને જ કથન થાય. હું કાંઈ નથી એનો વિરોધ કરનાર પણ સર્વજ્ઞને નિષેધ કરીને પ્રસંગિત કરે છે. પુરુષાર્થનું એવું લાગશે કે એવી રીતે પુરુષાર્થ બની જાય છે એ વખત અનેક રૂપે રૂપી માટે ઊભી થાય છે. સ્થાનક પાસે સંપ્રદાય કે જે સમજે છે કે અમારા સંપ્રદાયમાં દેરાવાસીઓ નિબંધ બંને કરતા દયાની પ્રધાનતા વિશેષ છે અને એની સાબિતી માટે એમ કહે છે કે અમે વાયુકાળના જીવનને અને એના માટે ગુણપત્તિ રાખી શકે. અમે તો વાયુકાળની પણ યોજના કરીએ છીએ માટે અમે ગુણપત્તિ રાખીએ છીએ. અને અમારા સાધુઓ તો નહીં પણ અમારા શ્રાવકો પણ માતા નથી અથવા ઘણા દિવસે નાય છે, બે દાડે કોઈ ચાર દાડે છે, આ દાડે હા સ્નાન કરવાનો ખતા નથી, અને એનો પ્રયોગ ઘટાડે છે, એમનો પાણીનો વપરાશ ઘટાડ્યો છે, શંકર આવું કઈ ઊંઠા ના થાય, પુષ્પાદિનો કોઈ અમારો પ્રયોગ નથી, એટલે એને કોઈ દેવિંદ્રજી નહીં મહાવીર ભગવાન નો માર્ગ છે દયા પ્રધાન, એ દયા પ્રધાન કાર્ય સ્થાનકવાસીઓ શોધી છે, ઢૂંઢી છે, શોધી છે, એટલે એને ગુજરાતીમાં ઢૂંઢી છે એમ કહેવાય છે, ઢુંડક મત કહેવામાં આવ્યો છે, પોતાના મતને ઢુંડક મત તરીકે ઓળખે છે, જેની અંદર દયાને વધારે ને વધારે શોધીને કોઈ પાળતો હોય તો આ ઢુંડક મત છે, એવી દયા પ્રધાનતા વાળાને એક દ્રવ બીજા દ્રવનું કાંઈ ન કરી શકે એ સિદ્ધાંત દ્રવ્યાનુ સામે આવે છે, પછી આમાં તો દવા મળી જાય, આ સિદ્ધાંત જ ન હોય, આ સિદ્ધાંત કોઈ ભોગે સ્વીકારાવે જ નહીં, કેમ કે દવાનો જ પડા નાશ થાય છે, આમાં પત્તે બાંધીએ વાયુ કાયમી ઈચ્છા ન થાય, પાણી ન વાપરીએ તો તમે પાણી અટકાયની ઈચ્છા ન થાય, આ બધો નથી કરી શકતો એ વાતો ક્યાં છે, લાગેલો પાયામાંથી જ મોટો ફેર પડે છે, બીજા ગ્રહ ન કરો તો લઈ આવડી જશે, અને ક્રમબદ્ધ કર્યા છે કાતો તો પુરસાદ સુધી જશે, આમ સિદ્ધાંત સામા સામા આવીને ઉભારીએ છીએ ત્યારે વિવેકની આવશ્યકતા ઊભી થાય છે, કે હું વિવેક કેવી રીતે કરું, તો અહીંયા એમ કહ્યું છે કે પુરુષાર્થની ભાવના કે દયાની ભાવના ભાવનાની પરિસ્થિતિમાં ઉત્પન્ન થયા જ્ઞાન હતું નથી, અને તેમ છતાં સિદ્ધાંતનું જ્ઞાન છે એ મળતું નથી, તો શું પૂછો છો, બે વાત સાથે છે, શરીરની પુષ્ટિ માટેનો ખોરાક એ પણ મર્યાદામાં ખાવો એમ કે છે, તો કોઈ માતા એના પુત્રને એમ કે ત્યાંથી બહુ સારું બનાવે છે, પેલાનો ભાવ કયો શું કે ખાઈ લે આમાં સુધી, તો પણ એમ કે જો બહુ નથી ખાવાનું, વધારે ખાય તો એની અંદર કોઈ બીજું તકલીફ નથી હોતું, પણ એની તબિયત બગડે એની સાથે સાથે એનો ભાવ હોય છે, અભિપ્રાય હોય છે, તો ખાવા આપે છે ને હારે હારે ના પાડે છે, છે કે નહીં વિરોધતા નથી ક્યાંય, ના અને હાની વચ્ચેનું કોઈ સંતુલન પોઈન્ટ છે કે નહીં, બેલેન્સ પોઈન્ટ છે કે નહીં, વિરુદ્ધ વાત છે, ખા અને ખાતો ની એમ નહીં છે, એના કુંભાર માં ઘડે છે, ઉપરથી અમારે નીચેથી અમારે બે વિરુદ્ધ દેખા છે, આપણે કરતા જોયા નથી, બે કોરથી અમે તૂટે કચરો આપણે બતાવ્યો, પછી અમે બે કોર થી તૂટે બધા શીખવું, એકદમ તાજું હોય ત્યારે પીતાવી એવું વધારે હોય ત્યારે એકદમ સુકાઈ ગયા પછી એને શીખે તો એની કાંઈ અસર થાય, કોઈ જ પરિસ્થિતિમાં એને બહુ પડતું શીખે છે, અત્યારે એનો કાઢ બરાબર થાય છે, પણ કોઈ પણ કાર્ય માટે બંને બાજુની પ્રક્રિયાની આવશ્યકતા ઊભી થાય છે, 150 માઇલ કે 200 માઇલ થી ચલાવવાનું નામ તૈયાર કર્યું અને એટલી જ સોલિડ બ્રેક હારે રાખતો હતો. મજબૂત હાઇડ્રોલિક બ્રેક ગતિ એટલું ઊભી કરીને ગતિનો અવરોધ કરવા માટે એટલું સાધન રાખ્યું અને ચલાવવાની સેફ થાય છે. એ તો સલામત નથી એમ બધી બધી બાજુની આ સમ્યક પ્રકારની અંદર એવો પ્રકાર છે, સમ્યક પ્રકારો એવો પ્રકાર છે કે જે તારે પડખે છે બરાબર કાળે સુધી થાય એ રીતે જ બુદ્ધિવાદને ગ્રહણ કરાવે છે. અન્યથા ગ્રહણ થાય તો કાર્ય સિદ્ધિ થતું નથી. ભાવના એક વાત છે, સંતાવી સુરત સ્વભાવના લક્ષ્ય પુરુષાર્થની ઉત્પત્તિ બીજી એક વાત છે, અને ક્રમબદ્ધ પર્યાય સ્વીકારવા છતાં પણ એ બંને પોતપોતાના સ્થાનમાં રહે અને એનો નાશ ન થાય એ વાત્યમને જોવાયેલી છે. ગુરુદેવ એમ કહે છે કે મૃતાયમાં ભાવનાનો નિષેધ છે પુરુષાર્થનો, તો મૃતાયમાં સહજ પુરુષાર્થનો નિષેધ છે. ઉલ્ટામાં સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય એનો આ સિદ્ધાંત છે જે યથાર્થપણે સ્વીકારવામાં આવે તો સંકલન છે. ત્યારે ગુરુદેવ એમ સમજીને કહે છે કે આ સિદ્ધાંત પુરુષાર્થનો જરા પણ છેદક નથી, અને પુરુષાર્થના વિષયમાં વાત સમજીને અમે આ નિરૂપિત કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, પછી પણ ન સમજાય તો સમજવાની કોશિશ કરવી જોઈએ. પણ પછી એમ ન કહી શકાય કે આ ક્રમગત પર્યાય કે પુરુષાર્થ જોઈ શકે એમ ન કહી શકાય. અને એમ કહ્યું કે સિદ્ધિ શ્રી ગુરુને નહીં માનવા બરાબર છે, અવગણના કરવા બરાબર છે, વિરુદ્ધ ચાલવા બરાબર છે. પુરુષાર્થ તોડવાની એક વાત હોય એનું કારણ છે કે જેને જૈન દર્શનના તત્વોનું નિરૂપણ કર્યું તે મહાપુરુષાર્થના પરાક્રમી જીવોએ કર્યું છે. તો એની વાણીમાં પુરુષાર્થ પ્રેરક વાત હોય તો એની વાણીમાં પુરુષાર્થને તોડનારી વાત હોય કેવી રીતે બને? બને કેવી રીતે? તો કેવી રીતે બની શકે એ વાત તો એ કહેનારને સમજ્યો નથી, પછી એના કથનને સમજવાનો પ્રશ્ન નથી રહેતો. જે માણસ કહેનારને સમજ્યો નથી તે માણસ એના કથનને સમજવાનો જરા પણ અધિકારી નથી. આ સીધી વાત છે. જે સંગીત દર્શનમાં મહાપુરુષાર્થથી પ્રવેશ કર્યો, જે મનુદશામાં જેમણે પ્રચુર પુરુષાર્થ કર્યો અને પૂર્ણ પુરુષાર્થથી અનંત ગુરુને જેમણે પ્રગટ કર્યો, એવા સર્વજ્ઞથી માનવીને જોઈએ આ તત્વના નિરૂપક છે. એટલે પુરુષાર્થ પ્રધાન પરિમનવાળા હોવાને લીધે પોતાના કાર્યને સિદ્ધ કરે છે. એમની વાણીમાં પુરુષાર્થથી વિરુદ્ધ વાત આવે જ કેવી રીતે? એ સ્વપ્ન પણ નિકાલવા જેવું નથી. પર્યાયને સ્વીકારીને શું કરવાનું કે એની મુખ્યતા ટાળી દેવાની. આ જીવ મુખ્ય દ્રષ્ટિ પર્યાયમાં મૂંઢાયેલો હોવાથી છે. પર્યાય મૂંઢા હા કર સમયા, પર્યાયમાં મૂંઢ હોવાને લીધે અથવા પર્યાયની મુખ્યતા કરીને મૂંઢતા પ્રાપ્ત કરતો હોવાને લીધે આ જીવ મુખ્ય દ્રષ્ટિ છે. જીવમાં મુખ્ય દ્રષ્ટિપણાનું કારણ આ છે. રાગ શું કરવા થાય છે? તો પર્યાય દ્રષ્ટિ છે ને માટે રાગ થાય છે, મુશ્કેલ પડે. યોગ પ્રસંગ થયો હતો પ્રાણભાઈ. લેખે છે પણ આપણા કઈ અનુસંધાન મળતું નથી. અનુસંધાન મળે છે મેળવતા આવડવું જોઈએ, એટલું બાકી રાખ્યું છે ગુરુદેવ પોતાના પ્રસંગમાં. અને અનુસંધાન મેળવનારની જરૂર છે આ બોલતને પછી સમજાવું. અને એવું ઘણું કહેતા એ છેલ્લું કુદરતી રીતે કે સાંભળનારની જિજ્ઞાસા થાય અથવા એ મેળવવા માટેનો એનો પ્રયત્ન થાય ત્યારે સમજાય, નહીં તમને સમજાય. અનુસંધાન મેળવવા માટે સમજવું પડે તો સમજવું હોય તો સ્વરૂપના આશ્રય વર્તે છે કે જેના ફળ સ્વરૂપે પરિવારની શુદ્ધતા વિતરાતા રાજાદીનો અભાવ, મિત્રનો અભાવ, દોષનો અભાવ થાય. શાસ્ત્રથી કહીએ તો અસ્તિથી તેનાથી સ્વભાવભૂત પરિણામની સ્વરૂપ પરિણામની રચના થાય. તમે જોઈએ કહીએ સુંદ્રાચાર્યએ પૂરી શક્તિ એવી રીતે પરિભાષા કરી છે. સ્વભાવની રચના કરે છે, સ્વભાવની રચના એમ કહો કે વિભાવનો નાશ કરે એમ પણ બધા બધા અને સૂર્ય દર્શન થયા પછી થાય. પણ પુરુષાર્થનું જેવા પુરુષાર્થની ભાવના પહેલા થાય છે મને આવો સ્વયં પુરુષાર્થ ઉત્તમ થાવ કે જેનું જે મારી પર્યાયો શુદ્ધ શુદ્ધ સહજ થવા લાગે એની ભાવના તો થઈ શકે છે. અને એ ભાવના ચંચલ વિચાર પૂજા ભક્તિ આદિ બધા કાર્યોની સાથે રહે છે. એ કાર્યોની સાથે સાથે એવી ભાવના થઈ શકે છે, થઈ શકે છે. ભાવનામાં એ પુરુષાર્થનું રૂપ છે. ભાવના એવી રીતે કરતો છે કે ભલે હું બાહ્ય કાર્યોમાં પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ કરું છું તો પણ મારા જે પુરુષાર્થ છે એ વિદેશની જે સ્થિતિ ધારણ કરવું જોઈએ એ હજી થતો નથી. એટલે એને એને નથી થતો એની ભાવના વધતા કરે છે. સંતોષાતો નથી સાધ્યા કર્યો તો શું થઈ ગયું, પૂજા ભક્તિ કર્યો તો શું થઈ ગયું, આત્માનો વિચાર કર્યો તો પછી શું થઈ ગયું. વિચાર તો અનુભવ ઉત્પન્ન થયો છે અને એનો પુરુષાર્થ ક્યાં વર્તે છે, એવી અંતર્મુખનો પુરુષાર્થ ક્યાં વર્તે છે. એટલે એ ભાવનામાં શું થશે કે બીજા શુભ ભાવમાં ક્યાં અહમ પણ તો સંતોષ નહીં ઉત્પન્ન થાય. તો એના સ્થાનમાં ભાવના છે એ યથાસ્થાને છે. પર્યાયનું યથાર્થ સમજે એ જીવતો જ્ઞાયક થઈ જાય છે તેને કર્તૃત્વના ઉછાળા સમજાય છે. તેને કર્તૃત્વના કર્તાવૃત્તિના ઉછાળા એને સમજાય છે. વાત છે કે જીવને કર્તૃત્વનો ડર નથી એટલે સ્વચ્છંદનો ડર છે. કર્તૃત્વને લઈને જે મુખ્યાત્વ જોર કરે છે, ઉઠાય એટલે જોર કરવો, મુખ્યાત્વનું જે જોર થાય છે કરતા બુદ્ધિ એ ક્રમબદ્ધની વાત સામે આવતા કરતા બુદ્ધિનું જોર પહેલા ચૂકે છે એટલો પણ ખ્યાલ નથી જોતો. અને પુરુષાર્થ નહીં થાય, પુરુષાર્થ નહીં થાય એમ કરે છે. એ ખરેખર પુરુષાર્થની ભાવનાને પુરુષાર્થ સમજો બેઠો છે. એ પુરુષાર્થ નથી અને પુરુષાર્થની ભાવના પણ જોઈ જાય છે. પર્યાય ક્રમગત છે એમ જાણીને પર્યાયની ગમતા થશે અને પર્યાયમાં પુરુષાર્થ વર્તવાની ભાવના પણ રહેશે. એક ગ્રહ બીજા ગ્રહ નહીં કરે તો કોઈ પૂજા નથી કરતો, સ્વીકારનાર જે પૂજા નથી હોતો, પૂજામાં તમારા ક્રિયા છે, મનોચન કરવાની ક્રિયા છે, વિરુદ્ધતામાં લઈ જાય તો આ બધા કાર્યો મટી જશે. અરે ભાઈ, બધા મટીને જ્ઞાતા થઈ જાય તો સંસ્કૃત મધુરા દ્વારા થઈ જશે. સર્વજ્ઞ ભગવાન મટી પ્રક્રિયા નથી, બધી કોઈ ક્રિયા કરવાનો હેતુ નથી. રાગમાં ઉભેલાને રાગનો ભાવ ની ક્રિયા નિમિત્ત નિમિત્ત સંબંધો થાય છે તો પણ સિદ્ધાંત છે, એને તોડવાનો કોઈ અભિપ્રાય હોતો નથી. સિદ્ધાંત સિદ્ધાંતની વિદ્યાએ બરાબર છે એ વાત રાખીને પછી જે કંઈ થાય છે એ થાય છે, તોડીને એ વાત થતી નથી. કોઈ પણ વાતને સ્વીકારવાનો પુરુષાર્થ તો જોઈએ છે, પુરુષાર્થ જોઈએ તો મુખ્યત્વ કરવાનો પુરુષાર્થ નથી જોતો. જો પુરુષાર્થ હોય છે તો નથી મુખ્યત્વ થાય, મુખ્યાત્મા પુરુષાર્થ કેટલો, પુરુષાર્થ એટલે બસ કે અનાદિનું મુખ્યાત નથી તો એટલો એ અનંત છે. પુરુષાર્થ નથી એ પ્રશ્ન નથી, પુરુષાર્થ અવળો છે કે સવળો છે એ પ્રશ્ન છે. અવળો મટાડવા માટે એ કાર્યગત છે કે નીતિ જ વિચારવાનું, સવળો થવા માટે આ સિદ્ધાંત કાર્યગત છે કે નીતિ જ વિચારવાનું. સ્વચ્છતા તો થઈ શકે જ નહીં, પણ ક્રમ બધું યથાર્થ સમજે એ રીતે ન્યાય થઈ જાય છે. કર્તૃત્વના ઉછાળા શની જાય છે, તેને રાગ અને કરગ્રહ અને પર્યાયનું કર્તૃત્વ એ બધા પ્રકારના કર્તૃત્વના ભાવનો એક વખત એને ઉછાળો શની જાય છે. આપોઆપ જ સર્વકાળે સર્વપર્યાયો સર્વદ્રવ્યો પોતાની પરિપક્વ પરિસ્થિતિને વ્યક્ત કરે છે એ પર્યાય છે. કોઈ અપરિપક્વ કાળે કોઈ દ્રવ્યની કોઈ પર્યાય થતી નથી. દ્રવ્યો પરિણમે છે કે સર્વદ્રવ્યો પોતાના પરિપક્વ અવસ્થાને પ્રગટ કરનારા છે, તે કારણે કોઈ પાકેલી અવસ્થા છે, બીજી રીતે થઈ શકે નહીં. જેમ કોઈ ફળ કાચું હોય તો એ આપોઆપ પાકતું જાય છે, પાક્યા પછી આપોઆપ બગડે છે, પણ એને અટકાવે પાકતું, પણ એને બગડતું અટકાવે. ભાગ ઉપર પાકી ગયું પડે, કોણ એને લટકાડી શકે છે? એને પણ ઋષિએથી પાકીને ફળની પકડી જાય, ખરેને એને નાની કરીને મોટી થાય ત્યાં સુધી ઉપર રાખવી છે. પાકી તો ગઈ છે પણ એવી સાઈઝ નાની છે, મોટી સાઈઝની આપણે કરી ઘરમાં આપણે લટકાડી દઈએ. કેમ કે ખરી છે એના પાકીને ખરેલી છે, પણ અવસ્થા પાકીને જ ખરે છે. કોઈ પણ ગ્રહની નિયમની કહે નહીં, માટે આમ કેમ
જેટલા આગ્રહ છે ને જેટલા એટલા પર્યાયના આગ્રહને કારણે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ નાતા પણ સ્થાપીને કરતા પણ આનો આશ્રય કર્યો અને કરતા કર્મ અધિકારમાં કર્તૃત્વ પણ આનો સીધો નિષેધ કર્યો. એમ કર્તૃત્વ તોડવા માટે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ બે વાત બે પદ્ધતિથી એ અધિકાર લે અને એ જ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના પ્રારંભમાં અહીંયા કરતાપણાનો અભાવ કરવા માટે ગાથા શરૂ કરીએ છીએ. એમ કહીને આ પહેલી ક્રમબદ્ધની જ ગાથા શરૂ થઈ છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પહેલી ગાથા ક્રમબદ્ધ પદ્ધતિ ક્રમ નિયમિત અથવા દ્રષ્ટાંત પુરસ્કાર અનુભવ છે એ તો ઘણા એમ પણ કે છે કે અહીંયા વિષયાંતર કરી દીધું છે ગુરુ બધા બિલકુલ નહીં વિષયાંતર કરી જ નથી જે આચાર્ય મહારાજ કર્તૃત્વનો નાશ કરાવવા માંગે છે એ જ વિષયનું પ્રતિપાદન કર્યું છે એટલી વાત છે કે વિશેષપણે કહ્યું છે ગ્રંથની અંદર પરમાગમની અંદર એટલું નથી એટલું ખુલી મૂકું છે એ તો ઉપકારભૂત વાત છે એનાને શું શંકા તો વિશેષ ઉપકાર કર્યો છે કે એ આચાર્ય મહારાજના અભિપ્રાયના અને જ્ઞાનના ગર્ભમાં કેટલું ઉપડ્યું છે એ ખુલ્લું નાખ્યું ભગવાન કુલકુંડાચાર્ય તો બે રીતેનું સૂત્ર લખ્યું છે પણ અમૃતચંદ્રાચાર્ય તો સૂત્ર માંથી વિચકા કરે છે ગાયના આંચળ માંથી દૂધ બહાર કાઢે છે બહુ ગાય દ્રષ્ટાંત ખેંચે ને તકવાનું એમાંથી એ આક્રમ નિયમિત શબ્દ ઉપાડીને કેટલું ખોલ્યું બહુ મોટી વાત છે એટલું પ્રયોજન થતું હશે આટલો બધો ખોલ્યો એનો નિષેધ થાય કે એનો આદર થાય નિષેધ કરવામાં આવે તો બહુ મોટો અવિવેક છે એનો પરમ આદર કરવો જોઈએ આવશ્યક છે કોઈ જીવને કદી પણ એવું ન બને કે દર્શન નો ઉપશમ થયા પહેલા દર્શન નું મંદ ન પડે અને સીધો ઉપશમ થાય એવું પણ કોઈ જીવને કદી ન બને એને પૂર્વ પર્યાય છે પૂર્વ ભૂમિકા છે જેમ કોઈ આંગણામાં આવ્યા પેલા સીધો ઘરમાં આવે નહીં કેવી રીતે આવે છે કોઈ જીવ આપણા ઘરમાં પ્રવેશ કરે ત્યારે આંગણામાં આવ્યા વિના પ્રવેશ કરો એમ એમ બની શકે ખરું કોઈ દિવસ તો આ જે દર્શનની મંદતા છે એનું આંગણું છે અને એનો ઉપશમ છે એ સ્વાસ્થાત્મામાં પ્રવેશ છે એને પૂરું ભૂમિકા અનિવાર્ય છે એના માટે ક્રમબદ્ધ પર્યાય નો વિપર્યાસ છે ક્રમબદ્ધ પર્યાય નો વિપર્યાસ છે અથવા ક્રમબદ્ધ પર્યાય નો એકાંત છે એને નિયતવાદ કહેવામાં આવે છે અહીંયા તો પર્યાય ક્રમ નિયમિત અથવા ક્રમથી બંધાયેલી હોવા છતાં પણ પુરુષાર્થની ભાવના અને પુરુષાર્થ બંને એના યથાસ્થાને રાખવામાં આવ્યા છે પુરુષાર્થ હોતો જ નથી એમ વાત થતો જ નથી એમ વાત પુરુષાર્થ થાય છે છતાંય ક્રમબદ્ધ છે અથવા ક્રમમાં ફેરફાર કરવો ક્રમ નિયતિને તોડવો એનું નામ પુરુષાર્થ નથી ફેરફાર કરવો એનું નામ પુરુષાર્થ નથી પુરુષાર્થનું સ્વરૂપ અન્યથા સમજાયેલા હોવાને લીધે કેટલાક જેવો એમ માને છે કે મોડો મોક્ષ થતો એને વહેલો કરીએ તો આપણે પુરુષાર્થ કર્યો ગણાય તો પુરુષાર્થ નથી સમજ્યા એટલા માટે શાસ્ત્રમાં ત્યાં સુધી કથન આવે છે ક્રમબદ્ધના વિષયને છોડીને ત્યાં ક્રમબદ્ધનો વિષય નથી ચાલતો ત્યાં વિપરાગતાના પ્રતિપાદન છે પણ એવો એક વિષય ચાલે છે
છે સંકેત ની મોક્ષ ની ઈચ્છા નથી, કેમ કે ઈચ્છા પોતે રાગ છે અને સંકેત રાગ રહિત થવા માંગે છે, માટે રાગ નો રાગ એને નથી, માટે સંકેત ને મોક્ષ ની ઈચ્છા નથી. ભાવના જુદી વસ્તુ છે, જેમ કોઈ કરોડપતિ માણસ ને ધરપત છે તો હું કઈ જમવા તાણે ભૂખા રહેવાનો નથી, મારા ઘરમાં એટલી સંપત્તિ છે કે મારે કઈ જમવાનો ટાઈમ જશે ત્યારે કઈ બહાર ભીખ માંગવા જવાનો પ્રશ્ન નથી, મારો મોક્ષ છે એ બરાબર સકાળે ઉત્પન્ન થાય એ સિદ્ધ છે, ત્યાં આગળ રહેશે જ નહીં. તો નાનામાં નાની બાબતમાં માણસ અહીંથી બસમાં બેસે કે મોટરમાં બેસે કે સમજણ જાય તો કોઈને એવો તર્ક ઉઠે છે કે કેમ 5 મિનિટમાં સમજણ આવ્યું નહીં, આપણી મોટર ચાલે છે બસ ચાલે છે ના 5-10 મિનિટથી સમજણ કેમ નથી આવતો, કેમ કે એને ભરપત છે કે આ સ્પીડમાં 1.5 કલાકે પાણી ચાલે છે સમજણ આવે છે, એને વિશ્વાસ ના થાય તો ટિકિટ લીધી છે, સમાધાન થતું નથી. એમ સંકેત એને પોતાના પુરુષાર્થની ગતિ ચાલુ છે, ગતિમાન કરી આવી છે, આ ગતિથી આગળ સ્પીડ વધવાની છે અને મોક્ષ થવાનો છે. અત્યારે કેમ થતી નથી એવો પ્રશ્ન નથી, અને અત્યારે થાય તો એને મોડું કરવાનો પણ પ્રશ્ન નથી, અને કેમ થતું થતો નથી એમ પણ પ્રશ્ન નથી. ન તો પ્રમાદ છે, ન તો ઉતાવળ છે, ગુરુદેવ છે કે સમ્યક દ્રષ્ટિને મોક્ષને ઉતાવળ પણ નથી, સમ્યક દ્રષ્ટિને મોક્ષના પુરુષાર્થમાં પ્રમાદ પણ નથી. આવું જે પુરુષાર્થના વિષયમાં સંતુલન એને સમ્યક પુરુષાર્થ કહેવામાં આવે છે. જો ઉતાવળ કરે તો એનો સમ્યક પુરુષાર્થ નથી, જો પ્રમાદ કરે તો પણ એનો સમ્યક પુરુષાર્થ નથી. આ પરિસ્થિતિ તો પુરુષાર્થ અમિત ગરી પ્રગટ છે, ત્યાં પુરુષાર્થ નહીં હોવાનો પ્રશ્ન એ સ્વરૂપને સમજ્યો નથી, રેન્ટમાં પદને સમજ્યો નથી. પુરુષાર્થ તો પર્યાય ને વહેલું લાગવાના કારણ બને છે કે સિદ્ધપદ છે એને હું વહેલો નિકાલ કરું તો એને પુરુષાર્થ કહેવાય, અને નહીંતર અહીંયા 84 લાખ કરું રહ્યા ને અહીંયા રહેશે નિયંત અવસ્થા સુધીમાં, તો બાકીના એમ કે 16 લાખ કરો 84 લાખ કરો 56 અવસ્થામાં અને 16 લાખ કરો નિયંત અવસ્થામાં 1 કરોડ કરો બનવાયું છે. 16 લાખ પૂર્વને ટૂંકાવે તો પુરુષાર્થ કહેવાય ને નહીં તો ન કહેવાય એમ છે, જ્ઞાનમાં છે 4-16 લાખ પૂર્વ પછી પ્રગટવાનું છે, એને ઉતાવળ કરે છે. જો ઉતાવળાપણા ને જ જો ગુણ કહેવામાં આવતો હોય તો ઉતાવળા સો બાવરા એવા સો ગંભીર એ વાત જ મારે તો એને બાવરો ન કહે, પણ યથાયુક્તિ વિવેક કરી જાણે છે એને યોગ્ય ગણવામાં આવે છે. ઘણી વાત છે એટલે કે સામાન્ય દ્રષ્ટાંત કે સારામાં સારો શિયાળાનો પાક બનાવ્યો હોય બધા કેસર નાખીને છોકરાને એમ કે આ ડબ્બામાં 2 કિલો ભરેલો છે હું ખાઈ લે, પણ મેં બહુ ખાતો નહીં, પરસ્પર વિરુદ્ધ વાત નથી કે ખવડાવવું છે પણ એની તબિયત બગડે એવું તો નહીં, કેવું ખવડાવવું વિરુદ્ધ તો રાતે રાતે લાગશે, વેપારી ઘરે આવે છે અમારે તમારે બહુ સંબંધ થાય ખૂબ સંબંધ ની વાતો કરે, દુઃખ ઓછો લેવા માટે કરે કે વધારે લેવા માટે કરે, કે પેલા મેં એટલો વિશ્વાસ દે છે કે વધારે મસ્સા લીધો હોય તો મેં શંકા ન પડે, એટલા માટે બુદ્ધિ મીઠાશ થી વાત કરે. કેવી રીતે વાત કરે? બે વાત પરસ્પર વિરુદ્ધ નથી. પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશન અને પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓને પ્રકાશતા જે વસ્તુના સ્વરૂપની સિદ્ધિ છે તેને એને કાંત કહેવામાં આવે છે. એ વગર સિદ્ધિ જ નથી. આત્મા સ્વરૂપ થી સ્વચતુષ્ટયથી અસ્થિ છે અને પરચતુષ્ટયથી નાસ્તિકરૂપ છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બંને પોતાની જ શક્તિ છે, પોતાનો જ ધર્મ છે. શક્તિ એટલે અહીંયા ધર્મ લેવું. પણ એ બંનેને એક સાથે પ્રકાશ તો જ વસ્તુ અખંડ જેવું છે એવું વસ્તુનું સ્વરૂપ સિદ્ધ કરી શકાય છે. નહીં તો અધિરે સિદ્ધિ છે, પૂરી સિદ્ધિ નથી. માત્ર સ્વરૂપ થી અસ્થિ છે અને એકાંત અસ્તિત્વ ધર્મ વાળો કહે તો પરમા પણ અસ્તિત્વ સિદ્ધ થઈ જશે કે પરના કાર્ય હું કરી શકું છું. મારું પરમા અસ્તિત્વ છે, આ દેહ માં મારું અસ્તિત્વ છે, માટે હું દેહ ના કાર્યો કરી શકું. ખોટી વાત, હું આત્મા માં છો અને શરીર માં નથી, એમ મને કહે. અનિત્યતા મુખ્યપણે કહેવાની પાછળ, કહેવાની અંદર અનિત્યતા મુખ્યપણે વર્ણવાતી હોય ત્યારે પણ એની પાછળ મુખ્યપણે તો ત્રિકાળી નિત્ય સ્વભાવને મુખ્ય કરવાનો અભિપ્રાય. નિત્યતા સ્વરૂપની નિત્યતા પૂર્વક અનિત્યતાને ભાવવામાં આવે છે અને તરત તે ભાવ છે. મરણનો સમય આવશે તે કઈ પૂછીને નહીં આવે, અસિદ્ધિ વાગે છે. તેનાથી જુદી દુનિયા આખી ડરે છે. અથવા જગતમાં કોઈ પ્રાણી કોઈ પણ ભોગે મરણને ઈચ્છતું નથી, નામથી ડરે લોકો. તો એમ પછી આ મરણની વાતો જ નહીં કરવી જોઈએ, એવો વિશેષ ચર્ચામાં નહીં લેવો જોઈએ. ભય લાગે છે, મરણનો એટલો બધો ભય છે કે નામથી જ ભય પામે છે, એ વાત વિચારતા ભય પામે છે. સૌથી મોટું અશુભ ગણવામાં આવે છે ને, મૃત્યુ થાય એને સૌથી મોટું અશુભ પ્રસંગ ગણવામાં આવે. તો કે શુભ અશુભ વાતો કરવી, કોઈ અશુભની વાતો ન કરવી, આટલું બધું જીવને એનાથી દૂર રહેવું છે. એને એમ કહે છે કે આ તો એક એવી વાત છે કે બિલાડીને જોઈને ઉંદર આંખ નીચી જાય, બિલાડીથી ડરે. ઉંદર બિલાડીને જોઈને આંખ નીચી જાય તો શું કરે, શું થાય? કે બિલાડી એને પકડ્યા વગર રહેશે, આંખ નીચી જાય માટે બચી જાય. એ મરણના વિષયને ન વિચારે માટે મરણનો ભય કે મરણનો પ્રસંગ કઈ મટી જશે એ પરિસ્થિતિ નથી. એ વસ્તુ અનિવાર્ય છે અને એને એ રીતે સમજવી ઘટે કે મૃત્યુનો ક્ષણ એને પોતાને ખ્યાલ ના આવી જાય તો પણ એને ભય ન થાય, એને દુઃખ ન થાય. બહુ મોટી વાત લખી છે કે સર્વ મિથ્યા દ્રષ્ટિને કોઈ મિથ્યાત્વનું ફળ હોય તો તે ભય છે, બીજું કઈ નથી. શું કહ્યું? નહીતર તો કોઈ ત્યાં સુધી તર્ક કરવા તૈયાર છે. સમય ભય મિથ્યાત્વ હોય, અમારે શું માંગો? સમય ભય મિથ્યાત્વ હોય, અવસ્થામાં જે હોય તે હોય, અમને એથી કઈ વાંધો નથી. મિથ્યાત્વમાં સર્વ જીવો ભયભીત છે, ચાહે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ એ ભયભીત છે, ચાહે ગમે તેટલી તંદુરસ્તી અત્યારે વર્તતી હોય તો પણ ભયભીત છે. ભાઈ વગર મીઠા દ્રષ્ટિથી જીવતો જ નથી, જીવી શકતો જ નથી. એને સાતે ભય પડ્યા છે, આલોક ભય છે, એને પરલોકનો ભય છે, એને અકસ્માતનો ભય છે, બધા ભય એને છે. ચોરીનો ભય છે, લૂંટનો ભય છે, અરક્ષા ભય એને છે, બધા સાતે ભય એને ઉભા છે. અને મિથ્યાત્વનું આ મોટામાં મોટું ફળ છે. અને જેને ભય છે એ દુઃખી નથી એમ કોઈ કહી શકશે? ભય ભયાન્વિત હોવાને લીધે એ દુઃખી છે. તો જેને મૂળમાંથી દુઃખ મટાડવું હોય એને ભય મટાડવો પડે. ભય ક્યારે મટે? કે જયારે એનું મિથ્યાત્વ મટે, ત્યારે. નહીં નહીં, સમજ થાય છે. ચિંતા ભયને લીધે જ આવે. એ ત્રિકોણ પર આ ચિંતા થાય છે. પહેલો ભય એને એ છે કે જો હું સંયોગની સાવધાની નહીં કરું, સંયોગની સંભાળ નહીં કરું, તો મને આત્માની સંભાળ કરવામાં લાગી ગઈ છે, તો પછી મારા સંયોગોની અંદર પ્રતિકૂળતાઓ ઊભી થશે, તો મને મુશ્કેલીઓ આવશે, તો ત્યાંથી ભય શરૂ થાય છે. એટલે આ જે પરગ્રહની સંભાળ કરી શકતો નહીં હોવા છતાં એની સંભાળ છોડી શકતો નથી, અને જે પરમી સંભાળમાં રહ્યો હોય, પરમા સાવધાન હોય, સ્વરૂપમાં કદી સાવધાન થઈ શકે એ જગ્યાએ વિરુદ્ધ વિષયમાં સાવધાની પકડાતી નથી, થઈ શકતી નથી. બહુ સરસ વાત છે. એ પર્યાય મુદ્દા પર સમય આપેલા છે, એમાં પણ બહુ ઊંડું જ્ઞાન છે કે પર્યાય પોતે અનિત્ય તત્વ છે, અને એ અનિત્ય તત્વમાં મૂંઢ થયો એટલે કે એમાં અહમ પણ ઉતરી ગયો, એમાંથી બધા ભાઈ ઉભા થયા. કેમ કે અનિત્યતામાં એને નિત્યતાની પ્રતીત કરી, અને અનિત્ય અનિત્ય જ રહેવાનું છે, એને નિત્યતાને પ્રતીત કરવાથી નિત્ય થવાનું નથી. એની અનિત્યતા થયા વગર રહેશે નહીં, અને આને નિત્યતા જે માને છે એનું દુઃખ પણ એને થયા વિના રહેશે નહીં. સારી ભાષામાં સર્વનો અનુભવ ગોચર, સર્વ સામાન્ય જીવનનો અનુભવ ગોચર, આ બધી વાતો ગુરુદેવ પ્રવચનમાં સમજાવી છે. ભાઈ મરણનો સમય આવશે એ કઈ પૂછીને નહીં આવે, કે કામ હોવી તો કાંઈ નહોતું, ઘડીક પહેલા કાંઈ નહોતું, પણ હોવી કેમ આમ છું, તો એ પ્રશ્ન જ અસ્થાને છે. એની કોઈ પહેલા નોટિસ બદલાતી નથી. ન્યાયની અંદર શોકો જ નોટિસ આપે, તો તમે કારણ બતાવો કેમ તમારા તમને આ સજા ન કરવી. અહીંયા શોકો જ નોટિસ આવતી નથી, કે કેમ તમારે મરણ ન આવે, હવે આટલી ઉંમર થઈ, એ પ્રશ્ન નથી. કોઈ પણ સેકન્ડે એનો અવધિ પૂરી થઈ, પૂરી નક્કી થયેલી ગમે તે પરિસ્થિતિની અંદર બેની આત્મા પોતપોતાના સ્વક્ષેત્રની અંદર છૂટા પડીને કામ કરતા થઈ જાય છે. નાશ તો કોઈ ન થતો, મરણમાં ન તો એક પરમાણુનો નાશ થાય છે, કે ન તો કોઈ આત્માનો નાશ થાય છે. એટલે મરણ નામની ચીજ કોઈ નથી, મરણ એટલે નાશ થવું. અહીંયા કે છે કે આ વિષયની ચર્ચા કરતા કોઈનો નાશ થાય છે તો એ પ્રશ્ન જ નથી, પણ આ જીવને જે વર્તમાન મનુષ્ય અવસ્થા દેશ રીતની છે એમને એમ રાખવાનો જે અભિપ્રાયને પકડ છે એ અજ્ઞાનથી છે, અને એવું કોઈને રહેવાનું નથી, કોઈનું રહેતું નથી. એ પ્રશ્ન પણ એટલી વાત જોઈ છે કે મનુષ્ય અવસ્થામાં આત્મનિર્ભર કરવાનો અવસર ઘણો હોવાથી એ અવસ્થા પૂરી થાય, અને અચિંત્ય પૂરી થતી હોવાને લીધે એ અવસ્થા પૂરી થાય પહેલા એને આત્મનિર્ભર સાધવા માટે જાગૃત રહેવું એ અંશ કરવા યોગ્ય છે. અનિત્ય ભાવના એને ખાસ કરીને મનુષ્ય પર્યાયની અંદર કાર્ય સાધી લેવા માટે જાગૃત કરવા માટે અનિત્ય ભાવના કહેવામાં આવે છે. અથવા અનિત્ય પદાર્થોમાં જીવ એકાકાર થઈને આયુષ્ય ગુમાવે છે, સમય ગુમાવે છે, અને સ્વરૂપથી હજારો ગાય દૂર ચાલ્યો જાય છે એના ભાવમાં, નીચે અટકાવવા માટે પણ એને નીચે સ્વરૂપથી દૂર જાય છે એ અટકાવવા માટે પણ એને નીચે કહેવામાં આવે છે. પહેલા કઈ પૂછવામાં નહીં આવે કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે માટે હવે જલ્દી કામ કરી લો એમ થશે. દિવાળીમાં એ પરિસ્થિતિ છે સ્વામીના પહેલા ખબર પડે છે, પણ એથી ખબર પડે છે એટલે કોઈ કામ કરે છે એવું નથી, પાત્ર હોય કામ કરે છે. જે દેવના જીવો પાત્ર નથી એ બધા બહુ દુઃખી થાય છે અને વધુમાં વધુ આકરા કર્મ એ છ મહિનામાં બાંધે છે, ધૂરે ધૂરે કરે છે. એને તો લાખો કરોડો અબજો વર્ષ દિયા જાય છે પણ ખબર પડતી નથી કે ક્યાં આયુષ પૂરું થયું. તો છ મહિના તો એને કઈ નથી, બસ છ મહિના એટલા બધા દુઃખી થાય, એટલા બધા દુઃખી થાય કે મનુષ્ય પર્યાયની અંદર ઘણાને ખ્યાલ આવે છે ત્યારે બેશુદ્ધ થાય છે દુઃખના માર્યા, બહુ બેશુદ્ધ નથી થતા દુઃખી બહુ થાય છે, બે દુઃખની વ્યવસ્થા છે એ પણ અત્યંત દુઃખી થાય છે. અહીંયા ઘણા મનુષ્ય છે અસાદ થઈ જાય છે. સ્વપ્ન જેવો સંસાર છે, કોનું કુટુંબ અને કોના મકાન મિલકત મોટા ભાગે જે વળગે છે એ આ પરિસ્થિતિને વળગે છે. એક તો કુટુંબને વળગે છે અને બીજા મકાન મિલકતને વળગે છે. તેથી ભાઈ સ્વપ્નમાં જેમ કોઈ છે સાચી નથી, પૂરો હાથમાં આવ્યો હોય કોઈ નહીં બોલો મુઠી વાળે સપનામાં પકડ્યો હોય લાગે તો બોલો જ પકડીને તું બેઠો છો પણ તારા આત્મામાં કઈ નથી એમ કે છે, કઈ હાથમાં આવતું જ નથી. જો તો ખરો તપાસ તો ખરો એમ કે છે આત્મામાં આવ્યું, કઈ મિલકત આત્મામાં આવી, કયું કુટુંબ આત્મામાં આવ્યું. એક સેકન્ડમાં અબજો માઇલ દૂર થયેલો જાય, આયુષ પૂરું થાય કેટલો દૂર જાય, એક ગામ થી બીજા ગામ જાય તો પાછું પડી જાય છે. અને તેને વળાવે છે દેશ પરદેશ જાય છે ત્યારે એને મળે છે કે બહુ લાગણી વાળા લાગણી શરીર મળે લાગણી છે મમત વાળા એને એક સેકન્ડમાં હજાર અબજો માઇલ નીકળી જાય એટલો બધો દૂર ફેંકાઈ જાય છે. કેટલું દુઃખ થાય એને કોનું કુટુંબ ને કોના માલ મિલકત આ દેહ પણ એકદમ થૂ થઈને ક્ષણમાં છૂટી જશે, ક્ષણમાં ગળી જશે. કેટલાક હવામાં, કેટલાક અગ્નિમાં, કેટલાક માટીના રાખમાં, હું તો સામાન્ય મને પંચમહાભૂતમાં ગળી જશે. ભૂતકો વસ્તુ પાંચ પ્રકારની વસ્તુ પાણી અગ્નિ વનસ્પતિ એમ કરીને પાંચ એ છે. પરમાણુ છે એ તો બધી વ્યવસ્થા આવી જશે, પરમાણુ છૂટા પડી જશે વિખરાઈ જશે. આત્મા તેને જાય અને તારા જે સાવધાનીના ભાવ કુટુંબ પરિવાર માલ મિલકતને વળગવાના પરિણામ એવા આકરા કર્મને સાથે લઈને તું જઈશ. કર્મના પરમાણુ આવશે, દેહના કાયાના પરમાણુ છૂટી જશે, કારણ વર્ગના સાથે આવશે એ કઈ નહીં છૂટે. એની સ્થિતિ બાંધી દીધી મારે જાણે છે અને જે એનાથી સુખ